તારીખ 23/12/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 384 અને 385 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 114
તીવ્રતા પણ ઘણી અને ઈચ્છાઓ પણ ઘણી, એટલે અત્યંત આકુળપણું વર્તે છે. શબ્દાદી પાંચ વિષયની પ્રાપ્તિની ઈચ્છા એ કરી જેના ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે એવા જીવોનો જ્યાં વિશેષપણો દેખાવ છે, એટલે એવા જીવો ઘણા છે અને મુખ્ય છે એવો જે કાળ, તે આ દુષ્મ કળિયુગ નામનો કાળ છે. તેને વિશે, આવા કાળને વિશે વિવળપણું જેને પરમાર્થને વિશે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તન ભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવ્રત થયું નથી, અને જે બીજા જે કારણો તેને વિશે જેનો વિશ્વાસ વર્તતો નથી, એવો જો કોઈ હોય તો તે આ કાળને વિશે બીજો શ્રીરામ છે, એટલે કે જ્ઞાની છે, પુરુષોત્તમ છે. શ્રી રામચંદ્રજી પુરુષોત્તમ પુરુષ તરીકે ઇતિહાસમાં પુરાણમાં પ્રસિદ્ધ થયા, કે જેના ચારે પાસા એવા હતા કે એને માટે કાંઈ કહી શકાય નહીં, અવર્ણવાદ બોલી શકાય નહીં, એમની પ્રશંસા જ કરવાની થાય એવું એમનું વ્યક્તિત્વ અને એવું જ એમનું કર્તૃત્વ હતું. તો કે એવા તો એ કાળને વિશે થયા ચોથા આરાને વિશે, પણ આ કાળને વિશે અમે એને રામ કહીએ જો આટલા કારણો હોય તો, એમ કહે છે. ફરીથી આવો કાળ હોવા છતાં તેને વિશે વિવળ પણ પરમાર્થને વિશે થયું નથી. પરમાર્થ માર્ગની અંદર જે શાંત ચિત્તે અને જ્ઞાનને તીક્ષ્ણ અને ધીરું કરીને જે પરમાર્થ માર્ગમાં જેણે પ્રવેશ કર્યો છે, એટલે ડોલાયમાન થયું નથી, વિવળ થયું નથી, એટલે માર્ગે ચડતા જે છે, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, એના ચિત્તની અંદર ડોળાયેલું ચિત્ત બીજું નથી, એક ધારું શાંત ચિત્તથી જે પરમાર્થ માર્ગને વિશે પ્રવર્તે છે, વળી સંગે કરીને પ્રવર્તન ભેદ પામ્યું નથી. સંગથી સામાન્ય રીતે સંગની અસર બહુ જલ્દી જીવને આવે છે. સંગની અસર આવવાનું કારણ સંગ નથી પણ ઉપાદાન છે, પણ નિમિત્તની મુખ્યતાથી એને કહેવામાં આવે છે. જીવ જેનો સંગ કરે છે એ સંગ કરવાની વૃત્તિ તો પ્રથમ પોતાની થઈ છે, જેનો સંગ કરે છે એમાં એની વૃત્તિ સંગ કરવાની વૃત્તિ તો પોતાની રહી છે, પછી જેનો સંગ કરે છે તદ અનુસાર એનામાં અવગુણ ઉત્પન્ન થતા જોઈને સંગ દોષ કહેવામાં આવે છે. એટલે આમાં એમ લઈ શકાય કે સંગે કરીને પ્રવર્તન ભેદ પામ્યું નથી એટલે કુસંગ નો ઘેરાવો ઘણો હોવા છતાં સંગમાં નથી, અને કુસંગ પ્રત્યે સાવધાન રહ્યો છે. એવી એવું જેને જેને વિવેક અંદરમાં ભરતો છે, નહીતર અત્યારે ભૂલથી પણ કુસંગમાં જાય છે. જીવ જાણીને ન જાય તો ભૂલથી પણ જાય છે, એ વિષયના અજાણપણાને લઈને જાય છે, અને પોતે જાણે અજાણે અનેક પ્રકારના મોટા દોષમાંને અપરામે છે. ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તન ભેદ પામ્યું નથી. કેમ કે એટલો સંગ તો એવો છે અનિવાર્ય, જેનો ઉદય હોય, કુટુંબનો ઉદય હોય, વ્યવસાયનો ઉદય હોય, તો પણ જે સંગે કરીને પ્રવર્તન ભેદ પામ્યું નથી એટલે કે એમાં ઉદાસ રહ્યો છે. ઉદયના કાળમાં પોતે ઉદાસ રહ્યો છે એટલે એને એ પ્રકારનું પ્રવર્તન ઊભું નથી થયું. બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત થયું નથી, આત્મા સિવાય અન્ય પદાર્થને વિશે પ્રીતિ, એના પ્રસંગે પ્રીતિ એટલે ચારિત્રમોની તો પ્રીતિ હોય એવો પ્રસંગ પણ પડે, છતાં જેનું ચિત્ત આવૃત થયું નથી, જતાં પણ એ આવરણમાં આવ્યા નથી, એટલો રસ લીધો નથી, અંતરંગથી ઉદાસ રહ્યા છે, અને બીજા જે કારણો તેને વિશે જેનો વિશ્વાસ વર્તતો નથી, અને બીજા કોઈ કારણ પ્રત્યે જેને વિશ્વાસ નથી, કોઈ સંયોગમાં સુખનો વિશ્વાસ નથી, કોઈ સંયોગમાં આધાર બુદ્ધિ નથી, અને એક પરમાર્થના નિમિત્ત સિવાય બીજા કોઈ નિમિત્ત પ્રત્યે જેને આત્મહિતનું કોઈ કારણ એવો વિશ્વાસ જન્મતો નથી, એવો જો કોઈ હોય તો તે આ કાળને વિશે બીજો શ્રીરામ છે. ખરેખર તો એમની પોતાની એવી સ્થિતિ છે, પણ કોઈ કોઈ વાર તો પોતાને માટે લખી નાખે છે તો સીધું, તો કોઈ કોઈ વાર આ રીતે હાડકતરી રીતે લખે છે. તથાપિ વિવળપણું જેને પરમાર્થને વિશે થઈ, એટલે પરમાર્થની અંદર નિશ્ચિત નિશ્ચય જે છે એમાં ક્યાંય વિવળપણું એટલે વિચલિતતા પણ થઈ નથી. પરમાર્થને વિશે કોઈ વિવળતા વિચલિતતા કાંઈ નથી થઈ, શિથિલતા એવું કાંઈ નથી થયું. પરમાર્થને વિશે તો એકદમ દૃઢ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની પરિણતિ વર્તે છે, કઈ ફેરફાર નથી. શંકા નથી, વિચલિત પણ નથી, અસ્થિરતા નથી, કોઈ પ્રકારે ચંચળ પણ નથી. આમ તો સસી રૂઢિઅર્થ તો વિવળપણાનો એવો છે કે આકુળતા નથી, પરમાર્થ માર્ગ પોતે જ પરમ શાંત માર્ગ છે, પણ એ માર્ગ પ્રાપ્ત કર્યો એ માર્ગમાં વર્તે છે ત્યાં કાંઈ વિક્ષેપ નથી. એમ પછી વિક્ષેપ શબ્દ તરત જ લીધો છે, ચિત્ત વિક્ષેપ પામ્યો નથી. હા, સંપૂર્ણ વિશ્વાસ એ પ્રત્યક્ષ પરિણમન છે, પ્રગટ પરિણમન છે. હા, પછી તો પ્રશ્ન. તથાપિ જોઈને સખેદ આશ્ચર્ય વર્તે છે કે એ ગુણોના કોઈ અંશે સંપન્ન, તથાપિ જોઈને સખેદ આશ્ચર્ય વર્તે છે કે એ ગુણોના કોઈ અંશે સંપન્ન પણ અલ્પ જીવો દ્રષ્ટિગોચર થતા નથી. આવો કોઈ પુરુષ હોય તો એને અમે શ્રી રામ ગણીએ છીએ, આ કાળના બીજા શ્રી રામ ગણીએ, પણ એવો તો નહીં. એવા ગુણના કોઈ અંશે કોઈ જીવ અત્યારે જોવામાં આવતો નથી. હા, એનો અંશે નથી દેખાતો એમ કહે છે. અલ્પ અંશ પણ નથી એમ, કોઈ અંશ એટલે અલ્પ અંશ પણ, એના અલ્પ જીવો પણ દ્રષ્ટિગોચર થતા નથી. વધારે તો નથી, ચોથા કાળની જેમ થોડાય તો દેખાતા નથી એમ કે છે. સંપ્રદાયો હતા, સંપ્રદાયના સાધુઓ હતા, સંપ્રદાયના વિદ્વાનો હતા, પણ એમણે જોયું કે આવો કોઈ આ પ્રકારના અંશ વાળો જીવ કોઈ જોવામાં આવતો નથી. દિગંબર નહીં, દિગંબર આ સંપ્રદાયના દિગંબર મુનિઓ ખરા, ભાવલિંગે નહીં કોઈ, ભાવલિંગે નહીં કોઈ, ભાવલિંગે મુનિ તો છેલ્લા 200-300 વર્ષમાં કોઈ પ્રસિદ્ધ નથી. નહીં, છેલ્લા 200-300 વર્ષમાં કોઈ ભાવલિંગેનું નામ સાંભળવામાં આવતું નથી. 400-500 વર્ષ થઈ ગયા હશે એવું લાગે છે. ધર્મદાસજી થયા, બીજા પણ થયા, પણ બનારસીદાસજી થયા, એ બધા થયા, પણ એ બધા ચતુર્થ ગુણ સ્થાને વર્તતા થયા, ચતુર્થ ગુણ સ્થાન વાળા બધા થયા. ક્ષુલક ને દીક્ષા મથ્યા તો અવસ્થામાં લીધી હતી. ક્ષુલક તો થઈ ગયા હતા સંપ્રદાયમાં, મથ્યા દ્રષ્ટિ હતા ત્યારે, પછી ભાન થયું. ક્ષુલક ની દીક્ષા અને ક્ષુલક નો આચાર વિચાર પાડ્યા પછી ભાન થયું. ભાન થયું ત્યારે પેલું ચોથું આવ્યું ને, પછી પાંચમી આવવામાં તો મુશ્કેલ. હું તો ઘણો પુરુષાર્થ માંગે છે. નિંદ્રા સિવાયનો બાકીનો જે વખત આ પોતાના માટે લખે છે, નિંદ્રા સિવાયનો બાકીનો જે વખત તેમાંથી એકાદ કલાક સિવાય બાકીનો જે વખત મન વચન કાયાથી ઉપાધિને જોગે વર્તે છે, કેટલી પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિનું ઘણું દબાણ છે. એક બે જણારે કામ પતાવ્યું તો 3-4 જણા લાઈનમાં ઉભા હોય, શું આવીને બેઠા હોય અગાઉથી. એટલે એક પ્રવૃત્તિનો વખત જોઈએ તો એમાંથી એકાદ કલાક માંડ બચે છે. અત્યારે એક કલાક બચે છે એમને અસહ્ય લાગે છે કે આટલી બધી તે પ્રવૃત્તિ, અને તે દેહાર્થ માટે આટલી બધી પ્રવૃત્તિ અમારે હોય એમ. ત્યારે તો કોઈ એક કલાક સ્વાધ્યાય કરે એટલે એને એમ થાય કે મેં કઈક કર્યું, આ તો એક કલાક તો એમને ખૂંચે છે. વહેલા ઉઠી સવારના ધ્યાનની ધ્યાન ચિંતનનો સમય રાખ્યો, એ જ વખતમાં બીજાનો ઉપદ્રવ ન હોય, બહુ વહેલી સવારે બીજાનો ઉપદ્રવ, સંસારી નથી એટલે શાંતિ રહે, તો એ વખતે 5 કલાક મળે છે. ઉપાધિ યોગે વર્તે છે, ઉપાય નથી એમ, એનો બીજો ઉપાય નથી, એટલે સમ્યક પરિણતિએ સંવેદન કરવું યોગ્ય છે. એ જે ઉદય છે એ સમ્યક પ્રકારે જ્ઞાતા દ્રષ્ટા રહીને એ પ્રસંગ પસાર કરી લેવો, પુરુષાર્થમાં જાગ્રત રહીને એ પ્રસંગ પસાર કરી લેવો, એવું બરાબર જાગ્રત અવસ્થામાં વર્તીએ છીએ. મોટા આશ્ચર્યને પમાડનારા એવા જળ, વાયુ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ આદિ પદાર્થોના જે ગુણો તે સામાન્ય પ્રકારે પણ જેમ જીવોની દ્રષ્ટિમાં આવતા નથી, અને પોતાનું જે નાનું ઘર અથવા જે કઈ ચીજો તેને વિશે કોઈ જાતનું જાણે આશ્ચર્યકારી સ્વરૂપ દેખી અહમત્વ વર્તે છે, એ જોઈને એમ થાય છે કે લોકોને જે દ્રષ્ટિભ્રમ અનાદિ કાળનો છે તે મીઠો નથી. ક્યાંથી ક્યાં વાત લઈ ગયા છે? તો વિચારવાન માણસોએ એ વિચાર કરવો જોઈએ કે આવડા મોટા સમુદ્રો છે, આ સૂર્ય જુઓ તો તેજ એટલું બધું એની અંદર તેજ છે, આ તો માની શકતો નથી માણસ. અને કેટલો શાશ્વત છે, હજારો વર્ષ પહેલા સૂર્ય ઉગ્યો છે, હજારો વર્ષ પછી પણ સૂર્ય ઉગતો, લાખો વર્ષો સુધી. કઈક વિચાર તો કરે કે આ બધું છે શું, આવડી મોટી ચીજ નો વિચાર નથી કરતો. અને પોતાનું નાનું ઘર છે અથવા જે પોતાની સૃષ્ટિ છે, પોતાનો પરિવાર છે, ત્યાં પોતે અહમપણું કરે છે, એ સાધારણ છે. આખા જગતની પાસે શું એની કિંમત છે? જગતના નકશામાં એનું સ્થાન ક્યાં? જગતના નકશામાં નકશો દોરે તો ભાવનગર અંદર બતાવે નહીં, આખી દુનિયાનો નકશો દોરે તો ભાવનગર નું નામ નો આવે, એનું ઘરનું તો ક્યાંથી આવે? એના કરતા તો કેટલી મોટી વસ્તુ જગતમાં છે, એનો વિચાર કરતો નથી ને નાની ચીજમાં એટલો બધો પકડાઈને બેઠો છે, એનો એટલો બધો વિચાર કરે છે કે એ વિચારમાંથી છૂટો થઈ શકતો નથી. આવા મોટા પદાર્થોના ગુણો સ્વભાવો એ સામાન્ય પ્રકારે પણ જેમ જીવોની દ્રષ્ટિમાં આવતા નથી, એને જાણે કઈ છે જ નહીં. શું? અને પોતાનું જે નાનું ઘર એટલે કે પોતાનો ઉદય, અલ્પ પરિગ્રહ, જે કઈ ચીજો એની વિશે એટલું બધું અહમપણું વર્તે છે, આશ્ચર્યકારક જાણે એ આ તો જાણે સર્વસ્વ થઈ જાય છે એને. અથવા એક નાના ઉદયમાં, નાના મોટા ઉદયમાં ટીંગાઈ જાય છે આખે આખો, જાણે જીવન મરણ નો પ્રશ્ન હોય. એ જોઈને એમ થાય છે કે લોકોને દ્રષ્ટિભ્રમ મીટ્યો નથી, મોટું છે એ દેખાતું નથી ને નાનું છે એ મોટું થઈને દેખાય છે, એટલે દ્રષ્ટિભ્રમ જે અનાદિકાળનો છે એ મીટ્યો નથી. જેથી મટે એવો જે ઉપાય તેને વિશે જીવનું અલ્પ પણ જ્ઞાન પ્રવર્તતું નથી, એટલું બધું અહમપણું છે ઉદયમાં, એટલું બધું મમત્વ છે, એટલું બધું એકત્વ છે કે એ ભ્રમ મટવાનો જે ઉપાય એ વિષયની અંદર થોડું પણ એને કાંઈ અલ્પ જ્ઞાન પણ વર્તતું નથી, એ દિશામાં જરા એની પ્રગતિ થતી નથી. અને તેનું ઓળખાણ થયે પણ સ્વેચ્છાએ વર્તવાની જે બુદ્ધિ તે વારંવાર ઉદય પામે છે એમ ઘણા જીવોની સ્થિતિ જોઈ. આ લોક હજી અનંતકાળ રહેવાનો છે એમ જાણો. કેટલાકને એ માર્ગની કંઈક વાત સમજમાં આવે છે, ઓળખાણ થાય છે એટલે ખ્યાલમાં આવે છે, છતાં પણ પોતાની સ્વેચ્છાએ વર્તવા માગે છે, જ્ઞાનીના ચિંધેલા માર્ગે વર્તવા માગતો નથી, પોતે પોતાની ઈચ્છાએ કરીને પોતાની રીતે કામ કરવા માગે છે, એવી જે બુદ્ધિ તે વારંવાર ઉદય પામે છે એ બુદ્ધિ જોર કરે છે. ખ્યાલમાં વાત આવે છે તો પણ સ્વચ્છંદ મુકાતો નથી એમ કહે છે. ખરેખર તો નો સાંભળ્યું હોય એને એનો અફસોસ શું કરવો, પણ જેને કાને વાત પડી એ પણ પોતે સ્વચ્છંદ છોડતા નથી એમ જાણીને, અને ઘણા જીવોની એવી સ્થિતિ જોઈને આ લોક અનંતકાળ રહેશે એમ લાગે છે. કેમ કે બહુ ભાગ જીવોને તો વાત કાને પડતી નથી, વિચારવાને સમજવા મળતી નથી, સાંભળવા ન મળે એ વિચારે ક્યાંથી, વિચારે પ્રયોગમાં ક્યાંથી, એને તો કઈ સવાલ નથી, પણ જે આવ્યા એની પણ બહુ ખરાબ દશા છે. મોટા ભાગના જીવોની, ઘણા જીવોની દશા ઘણી ગડબડવાળી છે. આ જોઈને એમ લાગે છે કે ખરેખર આ સંસાર અનંત કાળ ચાલશે. કોક જીવ, ક્યારેક કોક જીવ નીકળે બારો એવી પરિસ્થિતિ જોવામાં આવે છે. નમસ્કાર પહોંચે. બીજી રીતે કહીએ તો આ પેરેગ્રાફમાં એમણે બોધિ દુર્લભ ભાવના લીધી. 12 ભાવનામાં બોધિ દુર્લભ છે ને, બોધનું દુર્લભપણું છે. જીવને બોધનું પ્રાપ્ત થવું એ ઘણું દુર્લભ છે. બોધ આવો છે, બોધ કહેનાર, બોધના શાસ્ત્રો એ પ્રકારના સંયોગમાં આવે છે, એ પણ કોઈ વિશિષ્ટ પુણ્યના કારણે આવે છે. બધા તો આવતા નથી, કોક જીવો આવે છે. ટકાવારી કાઢી તો 1% કોઈ આવતું નથી. પોઈન્ટ કરીને પછી કેટલાય આંકડા લેવા પડે એવી પરિસ્થિતિ છે. એટલી સંખ્યામાં, અલ્પ સંખ્યામાં પણ બહુ ભાગ એવી રીતે સ્વચ્છંદે વર્તે છે કે માર્ગ પર ચડી ન શકે. એ જોઈને એમ લાગે છે કે સંસાર, આટલી મોટી સંખ્યામાં જે જીવો સંસારમાં છે, એ અનંતકાળ સંસાર ચાલે એ ભગવાનની વાણીમાં પ્રસિદ્ધ થયેલી વાત પ્રતીતિમાં આવે એવી છે. પ્રત્યક્ષ પરિસ્થિતિ ઉપરથી એનો વિશ્વાસ આવે એવી વાત છે. નમસ્કાર પહોંચે. અષાઢ સુદના પત્રો ચાલે છે, પછી એનો 385 પત્ર પણ સૌભાગભાઈ ઉપરનો છે. સૂર્ય ઉદય અસ્ત રહી છે, માત્ર લોકોને ચક્ષુ મર્યાદાથી બહાર વર્તે ત્યારે અસ્ત અને ચક્ષુ મર્યાદાને વિશે વર્તે ત્યારે ઉદય એમ ભાસે છે. સૂર્યમાં નો ઉદય નથી થતો, સૂર્યનો કોઈ અસ્ત નથી થતો, પણ સૂર્યનો ઉદય થયો એમ કહેવાય છે, સૂર્યનો અસ્ત થયો એમ કહેવાય છે. જ્યારે લોકોની ચક્ષુ મર્યાદામાં એટલે દેખવામાં આવે છે તો હવે ઉગ્યો, દેખતો બંધ થાય તો કહેવાય આથમો. સૂર્ય તો ઉગ્યો નથી ને, આથમો પણ સૂર્યને વિશે તો ઉદયસ્ત નથી, સૂર્યને વિશે ઉદયસ્ત નથી. એ તો જોનારની નજરની વાત, જે દેખાય છે એની મુખ્યતામાં કરી. બાકી ખરેખર સૂર્યનો ઉદયસ્ત નથી. તેમજ જો હું કેવો દ્રષ્ટાંત લીધો છે જ્ઞાની માટે, તેમજ જ્ઞાની છે તે બધા પ્રસંગને વિશે જેમ છે તેમ છે, કાંઈ ફેર નથી. પ્રસંગ ગમે તે હોય નહીં, એને શું ફેર છે? પ્રસંગ પ્રસંગમાં છે, પોતે પોતામાં છે. તેમજ જ્ઞાની છે તે બધા પ્રસંગને વિશે જેમ છે તેમ છે. કેટલો ફેરવી ફેરવીને જ્ઞાનીને ઓળખાણ કરાવી છે, કેટલી ફેરવીને વાતો કરી છે કે જ્ઞાની કેવા હોય, પરિણામ વગર તો ઓળખાય કેવી રીતે? આત્મા તો જે છે એ બધાનો હરખો છે, ફેર તો પરિણામમાં જ છે. બધા પ્રસંગને વિશે જેમ છે તેમ છે, માત્ર પ્રસંગની મર્યાદા ઉપરાંત લોકોનું જ્ઞાન નથી. લોકોનું જ્ઞાન પ્રસંગની મર્યાદામાં છે કે આ પ્રસંગમાં આમ વર્ત્યા, આ પ્રસંગમાં આમ વર્ત્યા. એને જેને જ્ઞાનીમાં વધઘટ થઈ હોય એવું લાગે છે, શું એમ ઉદયસ્ત થાય છે ને, તો કે ના, જ્ઞાની તો જ્યાં છે ત્યાં છે. પણ લોકોની નજર પ્રસંગની મર્યાદા જેટલી છે, એટલે એને જુદી જુદી રીતે કલ્પના કરે છે જ્ઞાની વિશે. જેમ છે તેમ છે, એટલે એમાં કાંઈ ફેર નથી. કોઈ પણ પ્રસંગની અંદર જ્ઞાનીના સ્વરૂપને વિશે શું ફરક છે? લોકો કલ્પના કરે છે કે આમ બીનું ત્યારે આમ જોવામાં આવ્યા જ્ઞાની, આમ બન્યું ત્યારે આમ જોવામાં જ્ઞાની આવ્યા, અત્યારે જ્ઞાની પ્રસન્નચિત વાળા લાગતા હતા, આમ તો કઈ પ્રસન્નચિત ન લાગ્યું, આમ લાગ્યું તેમ લાગ્યું, શું કઈ નહીં જે છે એ છે, તો એકદમ દ્રષ્ટિમાં તો કઈ ફેર પડતો નથી, અને જ્ઞાતા ધારા પણ બરાબર ચાલે છે, એમનામાં કઈ ફેર નથી, પણ લોકો પ્રસંગ અને પ્રસંગને અનુસરતા કેટલાક પરિણામો અને પ્રવૃત્તિ મન વચન કાયન એ જોઈને લોકો જુદી જુદા પ્રકારને ના તર્ક વિતર્ક કરે છે, અનુમાન કરે છે, જ્ઞાનીને વિશે કઈ ફેર નથી. સૂર્યનો દ્રષ્ટાંત એટલા માટે લીધું કે જયારે સૂર્ય ઉગ્યો એમ કહો છો ત્યારે સૂર્યમાં જેવડો સૂર્ય છે એવડો છે, મધ્યાહ્ને તો કે સૂર્ય તો સૂર્યમાં જેવડો છે એવડો છે, સવારમાં કેટલી ગરમી નહોતી લાગતી માટે સૂર્ય કઈ સૂર્યમાં ફેરફાર હતો, સૂર્યના સ્વરૂપમાં કોઈ ફેરફાર હતો કે નહીં, મધ્યાહ્ને આવ્યો ત્યારે સવારના સૂર્યના સ્વરૂપમાં ફેરફાર છે કે નહીં, અસ્ત વખતે તો કે નહીં, હવે રાત છે તો કે નહીં, એ તો સૂર્યમાં જેવડો છે એવડો જ છે, પણ લોકો પોતાની દ્રષ્ટિ ઉપરથી સૂર્યને જુદું જુદું નામ આપે છે કે ઉદય થયો અસ્ત થયો, એમ જ્ઞાની બધા પ્રસંગમાં એક ધારા પોતાની દ્રષ્ટિને બદલ્યા વિના વર્તે છે, લોકો પ્રસંગથી જુદી જુદી રીતે એને જોવે છે. માત્ર પ્રસંગની મર્યાદા ઉપરાંત બહુ સારી શૈલી લીધી છે, પ્રસંગની મર્યાદા બાદ કરીને પ્રસંગની મર્યાદાને નહીં જોઈને લોકોનું જ્ઞાન નથી, ઓલી બાજુનું જ્ઞાન નથી, પ્રસંગની મર્યાદાનું ઉલ્લંઘન કરીને પછી જ્ઞાની ક્યાં બેઠા છે એનું જ્ઞાન નથી. આપણે દ્રષ્ટાંત લઈએ છીએ, રામચંદ્રજીએ લક્ષ્મણજીના દેહને 6 મહિના ખંભે રાખીને ફેર્યા, આશ્ચર્ય થાય છે લોકોનું, જબરદસ્ત વિચક્ષણ પુરુષ હતા, પુરુષોત્તમ પુરુષ હતા, અને એમની ચેષ્ટા પાગલ પણ જેવી લૌકિક દ્રષ્ટિએ વિચાર કરે તો પાગલપણનો પ્રસંગ લાગે, તો એની એ પ્રસંગ ઉપરાંત પછી એમનું શું સ્વરૂપ છે એ લોકોની નજરનો વિષય નથી. લોકો તો મનુષ્યપણામાં માનની પ્રકૃતિ વિશેષ હોવાથી માન મળે છે કે નહીં, માન મળ્યું છે કે નહીં, માન થયું કે અપમાન થયું એને ગણે છે કે નથી ગણતા, બસ સાથે વધારે ક્યાંય નથી, પૂરું થઈ ગયું બધું જાણે, એટલે એ ઉપરાંત લોકોનું જ્ઞાન નથી, એટલે પોતાની જેવી કે પ્રસંગની વિશે દશા થઈ શકે તેવી દશા જ્ઞાનીને વિશે કલ્પે છે. પોતાને પોતાના કુટુંબ પરિવાર ઉપર રાગ હોય, મમત્વ હોય, તો જ્ઞાનીને વિશે પણ એમ જ કલ્પે કે જ્ઞાનીને પણ એમના કુટુંબ પ્રત્યે રાગ છે, એમના કુટુંબના પરિવાર પ્રત્યે એમને રાગ છે, આપણને રાગ છે ને એમનો રાગ જોવામાં આવે છે, ઠીક, એથી વધારે નથી જોઈ શકતા. અને પ્રસંગ તો એવો જ હોય છે, જે લોક વ્યવહાર હોય એવો જ વ્યવહાર રાખે, પુત્ર હોય તો પુત્રની સાથે પુત્રને યોગ્ય રાખે, પિતા હોય તો પિતાની સાથે પિતાને યોગ્ય રાખે, જે લોક વ્યવહારમાં જે વ્યવહાર યોગ્ય હોય તેવો પ્રસંગ જોવામાં આવે, તો એ આગળ જ્ઞાન ક્યાં છે એ જોઈ શકતા નથી લોકો, એમ કહે છે. એટલે પોતાની જે કલ્પના કરે છે એવી જ જ્ઞાનીને વિશે કલ્પના કરે છે, જ્ઞાનીને વિશે કલ્પે છે, અને એ કલ્પના જ્ઞાનીનું પરમ એવું જે આત્મપણ, હવે એ કલ્પના શું નુકસાન કરે છે એમ કે છે, શું બહુ કરે છે, જ્ઞાનીને ઓળખવા નથી દેતી એ કલ્પના, જ્ઞાનીનું પરમ એવું જે આનું પરમ એવું જે પરિતોષપણું, બધામાં પરમ લેવું અને પરમ એવું જે મુક્તપણું, તે જીવને જણાવા દેતી નથી. આ કલ્પના આવું મોટું કામ કરે છે, કલ્પનાથી જીવને નાનીનું સ્વરૂપ જ જણાવવા ન દે એવી કલ્પના છે, એમ જાણવા યોગ્ય છે. માટે ભૂલે છું કે જ્ઞાનીનો લૌકિક વ્યવહાર જોઈને સામાન્ય મનુષ્ય જેવી કલ્પના એને વિશે કરવી નહીં. એ કલ્પના થતા જ એ કલ્પના થવાનો સંભવ બહુ છે, કેમ કે ઇન્દ્રિય જ્ઞાનથી તો એ કલ્પના થાય છે એવું એને દેખાય છે અને કલ્પના થાય છે. સંતુષ્ટપણું જ્ઞાનીના વિશેષણો જુદા જુદા વાપરે છે. આત્મપણું, પરિતોષપણું, મુક્તપણું. મુક્તપણું તો જે આવે છે પણ આ બે શબ્દો ન વાપર્યા છે, આત્મપણું અને પરિતોષપણું. એ વિષયમાં તો સાધારણ એમની શક્તિ છે. પણ એ હજી બધી બહારની પરિસ્થિતિ છે, ભાષા જ્ઞાન, શબ્દ ભંડોળ, કથન શૈલી, એ બધી તો બીજા લૌકિક માણસોમાં પણ હોય. આ તો જ્ઞાની છે એટલે સાથે સાથે જ્ઞાનની પ્રશંસા સાથે એમના લૌકિક ગુણોની પ્રશંસા કરવામાં આવે છે, વિશેષ પ્રશંસા કરવા અર્થે. પણ એવા ગુણો તો બીજામાં હોઈ શકે લૌકિક જ્ઞાની માણસોમાં પણ. ખરેખર આશ્ચર્યકારક જે અને પ્રશંસાનો જે વિષય છે એમનું જે સ્વરૂપ છે, અંતરંગ સ્વરૂપ છે, એ ખરેખર અલૌકિક અને અદ્ભુત છે. એ જો સમજવામાં આવે, એની ઓળખાણ થાય તો જ્ઞાનીનું જે સ્વરૂપ છે એ બીજી રીતે દેખાય છે, નજર બદલાઈ જાય છે. એકવાર નજર બદલાયા વિના એનો યથાર્થ મહિમા ન આવે, અને નજર બદલાયા પછી જે મહિમા આવે એ મહિમા કોઈ કાળે એમાં ફેરફાર થાય. જે પ્રકારે પ્રારબ્ધનો ક્રમ ઉદય હોય તે પ્રકારે હાલ તો વર્તીએ છીએ. પ્રારબ્ધના ક્રમમાં ક્રમસર જે એક પછી એક પછી એક કર્મના ઉદય પ્રમાણે પરિસ્થિતિ જે કઈ ઊભી થતી જાય છે એ પ્રકારે વર્તીએ છીએ. બે એક જ વાત છે, એક જ વાત છે. પ્રારબ્ધનો એક પછી એક જે સ્થિતિ પાકતા કર્મનો ઉદય આવે છે એમાં ફેરફાર કરવાની બુદ્ધિ સિવાય, ફેરફાર કરવાની બુદ્ધિ નથી. આવા કર્મનો ઉદય અમને ન આવે તો સારું, અને એના બદલે આવા કર્મનો ઉદય આવે તો સારું.
સત્પુરુષ રહે છે એ વાત છે. ગૃહસ્થાશ્રમમાં સત્પુરુષ રહે છે તેનો ચિત્રપટ કોઈ વિશેષ વૈરાગ્યની પ્રતીતિ થાય છે, એનો ચિત્રપટ જોઈએ વિશેષ વૈરાગ્યની પ્રતીતિ થાય છે. યોગ દશાનો ચિત્રપટ જોઈ આખા જગતને વૈરાગ્યની પ્રતીતિ થાય છે, થાય પણ ગૃહસ્થાશ્રમમાં રહેતા છતાં ત્યાગ વૈરાગ્ય યોગ દશા જેવા રહે છે, એ કેવી અદભુત દશા છે. યોગમાં જે વૈરાગ્ય રહે તે અખંડ વૈરાગ્ય સત્પુરુષ ગ્રસ્તાશ્રમમાં રાખે છે, તે અદભુત વૈરાગ્ય જોઈ મુમુક્ષુને વૈરાગ્ય ભક્તિ થવાનો નિમિત્ત બને છે. લૌકિક દ્રષ્ટિમાં વૈરાગ્ય ભક્તિ નથી. મુમુક્ષુને જે મહિમા આવે છે એ આ કારણથી આવે છે કે જે મહાત્માઓ ત્યાગ દશામાં હવે વર્તે છે એનો વૈરાગ્ય સ્પષ્ટ છે એની પ્રવૃત્તિ ઉપરથી. પણ ગ્રસ્તાશ્રમમાં રહીને એવો જ વૈરાગ્ય યોગ દશા જેવો વૈરાગ્ય યોગી જેવો વૈરાગ્ય ગ્રસ્તીમાં રાખે છે એ એમની અદભુત પુરુષાર્થની પરિસ્થિતિને પ્રસિદ્ધ કરે છે. એટલે મુમુક્ષુને વિશેષ વિશેષ મહિમા આવે છે, આશ્ચર્યકારનો પુરુષાર્થ જોઈને મહિમા આવે છે. ત્યાગીની તો આખા જગત પ્રતિ વૈરાગ છે, એમને કઈ જોશે ત્યાગી બેઠા છોડીને બેઠા છે. પણ ગ્રસ્તાશ્રમમાં રહેતા છતાં ત્યાગ અને વૈરાગ્ય યોગ દશા જેવા રહે છે એ કેવી અદભુત દશા. કેટલા અલિપ્ત છે, કેટલા નિષ્ફળ છે, અને બધા જ સંયોગોની કિંમત જેને ટાળી નાખી છે કાંઈ જેમ થાય ભલે થતું. એ વાત લીધી છે. વરસાદ આવે ત્યારે પાણી ટાંકામાં ભરી રાખે છે, સંગ્રહ કરે છે. તેમ મુમુક્ષુ જીવો આટલો આટલો ઉપદેશ સાંભળીને જણાય કે જાગરણ કરતા નથી, અફસોસ કરે છે. ઓનું જે પાણી છે તેને સંગ્રહ છે, તળાવ બાંધી લે છે, બંધ બાંધી લે છે, તળાવ બાંધી લે છે. પછી તો 8 મહિના વરસાદ નથી વરસવાનો, તો કદાચ વરસાદ હોય પણ એ તો અંધાર્યો છે. 8 મહિના નથી વરસવાનો એમ સમજીને હંગરે છે પાણીને. પણ મુમુક્ષુ જીવો લૌકિકના જીવો જે સાંભળે છે એની વાત કરે છે. મુમુક્ષુ જીવો આટલો આટલો ઉપદેશ સાંભળીને જરાય ગ્રહણ કરતા નથી તે એક આશ્ચર્ય છે. તેને ઉપકાર કેવી રીતે થાય, ગ્રહણ ન કરે તો ઉપકાર કેવી રીતે થાય? સત્પુરુષની વર્તમાન સ્થિતિની વિશેષ અદભુત દશા છે. એટલે વિદ્વાન સત્પુરુષની વર્તમાન સ્થિતિની વિશેષ અદભુત દશા છે. ગ્રસ્તાશ્રમની બધી સ્થિતિ સત્પુરુષની પ્રશસ્ત છે, બધા યોગ પૂજવા યોગ્ય છે. આચરણ વંદન ને યોગ્ય છે એવા પુરુષ ને જોતા મુમુક્ષુ ની બુદ્ધિ સંમત ન થતી હોય તો એને શું કરવું, આ વિચારવા યોગ્ય વિષય છે. વાત છોડી દીધી. એનાથી જુદા પણ જાણે કે એની અસર જ નહીં આત્માને વિશે, એ તો કેવી અદભુત દશા ગણવી એમ. એવી કોઈ દ્રષ્ટિ વિશેષ કેળવાય છે ત્યારે સત્પુરુષ ઓળખાય છે, અને એ પછી જે સત્પુરુષ માં આવે છે તે જીવ દરિયાય છે. સત્પુરુષનો મહિમા કરાવવા માટે સત્પુરુષનો મહિમા નથી કર્યો, આ જરા ધ્યાનમાં લેવા જેવી વાત છે. મિત્ર લોકો બીજું સમજે છે કે સત્પુરુષનો મહિમા કરાવવા માટે સત્પુરુષની મહિમાની વાતો ચાલે, એમ નથી. મુમુક્ષુ જીવને તરવાના હેતુથી એ વાત ચાલે છે, સત્પુરુષ માટે કોઈ વાત નથી ચાલતી, મુમુક્ષુના હિત માટે એ વાત ચાલે છે, એમ છે. ખરે એટલે અહીંયા એ કહ્યું કે કલ્પના ન કરી, સત્પુરુષને વિશે કોઈ પ્રવૃત્તિ જોઈને કલ્પના ન કરવી. જે પ્રકારનો પ્રકારે પ્રારબ્ધનો ક્રમ ઉદય હોય તે પ્રકારે શાંતો, અને એમ વર્તવું કોઈ પ્રકારે તો સુગમ ભાષે છે, કોઈ પ્રકારે સુગમ ભાષે છે, એ સહજ છે અમને, અને એમાં જ શાંતિ રહે છે. એ સિવાય અશાંતિનું કારણ એ તો સ્પષ્ટ પોતાને અનુભવ ગોચર થાય છે. એ 4-5 મહિ વાત લીધી છે, 352 પાને અષાઢ મહિનાનો પત્ર છે, પછી આ ભાદરવાનો છે, 7-8 છે, 25મા વર્ષ માટે. જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે. પછી નીચે લખે છે તમને પણ એ જ આચરણ વર્તે છે. શું પછી ત્રીજી લીટીમાં ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનું પણ તે સનાતન આચરણ છે. આ એક પત્રમાં જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ 3 વખત લખ્યું છે. સુગંધજીના પત્રમાં છે, દૃષ્ટિ પ્રકાશમાં છે, આ પત્રમાં છે. એમાં જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ, ગ્રસ્ત દશામાં રહેલા જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ 3 વખત આ જગ્યાએ, સનાતન વર્ષે ત્રણેય કાળના જ્ઞાનીને આમ જ હોય. ત્રણેય કાળના જ્ઞાનીને, કોઈ કાળના જ્ઞાનીને બીજું હોય, કોઈ કાળના જ્ઞાનીને બીજું હોય એમ નથી, એમ નમ સનાતન. પત્ર મનમાં વાંચી ગયા, પહેલા મનમાં વાંચી ગયા પછી બોલ્યા, ક્યા તત્વ રખા હૈ ઇસમે, કેવું તત્વ રાખ્યું છે, કેવું તત્વ આવી ગયું છે. એક પત્ર ની અંદર પોતાને શ્રીમદ ના પત્રો ને એમના પ્રત્યે ઘણું માન હતું. સોભાઈજી છેલ્લે દિવસે તબિયત અસ્વસ્થ થઈ, બે દિવસે બે છોડ્યો સાંજે 4 વાગ્યા, અને સવારથી તબિયત અસ્વસ્થ હતી. શ્રીમદ માતા બે દિવસે ગ્રંથ એમણે શ્રીમદ નું આત્મા લઈને વાંચવાનું રાખ્યું છે. છેલ્લે દિવસે જ્ઞાની ને બીજા જ્ઞાની ના વચન પ્રત્યે પણ કેટલો ભાવ વર્તે છે, આ એ વિચારવાની વિષય છે. મુમુક્ષુ ગડબડ કરે એ તો નસીબ ની વાત છે, જ્ઞાની ને કેટલો ભાવ છે જ્ઞાની
પ્રત્યે.
તો કોઈ વ્યાખ્યાન ખાલી લગભગ નહીં હોય કે જેમાં શ્રીમદજી ના શબ્દો નું ઉદાહરણ ન કર્યું હોય, દોહરાવ્યા ન હોય. સાધારણ એમને વ્યક્તિ અભિવ્યક્તિ થઈ છે, ભાવોની જે અભિવ્યક્તિ થઈ છે અસાધારણ. પ્રેમ વર્તવું કોઈ પ્રકારે તો અમને સુગમ ભાષે છે. ઠાકોર સાહેબ ને મળવા સંબંધી વિગત આજના પત્ર ને વિશે લખી, પણ પ્રારબ્ધ કર્મ તેવો વર્તતો નથી. ઉદીરણા કરી શકીએ એવી અસુગમ વૃત્તિ ઉત્પન્ન થતી નથી. કોઈ કામ પરાણે કરવું એ અમને અસુગમ લાગે છે. એવી વૃત્તિ અમને ઉદય થતી નથી, ઉત્પન્ન થતી નથી, એ કઠણ છે અમારા માટે. ત્યાં સુધી આ જે ઠાકોર સાહેબ છે, લીમડીના ઠાકોર છે, ઘણું કરીને સૌભાગભાઈને કઈક થોડો ઘણો પરિચય હશે, એટલે એમને એમ લાગેલું કે આ જીવ ઠીક છે. જો કૃપાળુ દેવ નો એને કઈક પરિચય થાય તો કઈક વધારે એનું હિત થાય, એવો એવી કોઈ ભલી લાગણીથી બેનો સંયોગ થાય એમ પોતે ઈચ્છું છે. હવે ઓલા તો રાજા હોય, અમે ઉઠીને કેમ મળવા જાય? આ તો સાધારણ માણિયા વેપારી દેખાય, અહીં નાની ઉંમર 25 વર્ષની ઉંમર એટલે છોકડો અત્યારે તો દેખાય. તો કઈ મળવા આવે ને, એટલે એમને કીધું છે કે આપ કેમ મુંબઈમાં રહેતા હશે? રાજા મહારાજાઓ તો મુંબઈમાં રહેતા. તો કે એમને મળવા સંબંધે તમે લિખ્યું, પણ હવે અમારે તો કઈ વૃત્તિ કામ કરતી નથી, પણ પ્રારબ્ધ નો ક્રમ તેવો વર્તતો નથી કે અહીં ઈચ્છા થાય ને ત્યાં જઈએ, કઈ દેખાતો નથી. પરાણે કરવાનું, ખેંચીને કરવાનું કઈ અમારી વૃત્તિમાં ચાલતું નથી, થતો નથી. એના ઉપર એક પરિગ્રહ બહુ સરસ અહીંયા લખ્યો છે. જોકે અમારું ચિત્ત નેત્ર જેવું છે, આંખ જેવું, આંખ એક આખા શરીરમાં નાજુક અવયવ છે. નિર્ણય વિશે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. કાનમાં મેલ હોય, ચડી જાય, વાંધો ન આવે, નાકમાં ચડે, આંખમાં ન સહન થાય, એક કણો પણ સહન ન થાય, એવું કસ્તર કાનમાં પડ્યું હોય, નાકમાં પડ્યું હોય, ખબર ન રહી, આંખમાં ન ચાલે. બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં નેત્રને. બીજા અવયવ રૂપ અન્ય ચિત્ત છે, બીજાના જે મન છે એ બીજાના અવયવ છે. ઘણો ગમે એટલો બોજો આવે, ગમે એટલા કામ કરવાના હોય, ગમે એટલી માથાકૂટ કરવાની હોય, બધા કરે, અમે સહન નથી કરી શકતા. અમારી શાંતિ જરા પણ ડોળાય એ કામ અમે નથી કરી શકતા. અમારું ચિત્ત એવું નેત્ર જેવું થઈ ગયું છે. બીજા અવયવ રૂપ અન્ય ચિત્ત છે, અન્ય એટલે બીજાના ચિત્તો, પોતાનું નહીં, અમને વર્તે છે એવું જે ચિત્ત, તે નેત્ર રૂપ છે. તેને વિશે વાણીનું ઉઠવું, સમજાવવું, આ કરવું, આ ન કરવું, એવી વિચારણા કરવી, તે માંડ માંડ બને છે. નાનામાં નાનું કામ કરવાનો વિકલ્પ ઉઠે છે. અમને પોસાતું નથી, હાથમટણે પડે, આંખમાં કણું તો આંખ સહન ન કરે, પણ એને એમ કહે કે હવે આંખને એમ કહે કે તું આ હુમલો કરીને રીતિ ઉપાડીને બીજે નાખી દે. એક રજકણ ન ઉપાડી શકે એવું નેત્ર, હુમલો કરીને રીતિ કેવી રીતે ફેરવે, આ એવી અમારી દિશા છે એમ લખે, એવું ચિત્ત થઈ ગયું છે. એટલે એવી વિચારણા કરવી તે માન માન બને છે. ઘણી ક્રિયા તો શૂન્યપણાને પેઠે વર્તે છે. મોટા ભાગની જે ઉદયની ક્રિયા કરીએ છીએ એમાં અમે જાણે ઉપયોગ દેતા નથી, મન દેતા નથી, ચિત્ત દેતા નથી, શું એબસન્ટ રહીને જાણે કરીએ છીએ. એવી શૂન્યપણાને જાણે એમાં અમારું શૂન્યપણું છે, ખબર જ નથી. એ મૂંગની અંદર માણસ પડખું ફેરવે છે એને શું ખબર છે? પડખો ફેરવે છે એને ખબર નથી હોતી મેં પડખો ફેરવ્યો, એને શૂન્ય જેવું છે એનું ચિત્ત ત્યાં. એમ અમારી જે ઉદયની ક્રિયામાં શૂન્ય પેઠે અમે કરતી છીએ, કેટલું ખુલી ખુલીને મિત્રની દિશા મૂકી છે પોતે. આવી સ્થિતિ છતાં ઉપાધિ યોગ તો બળવાન પણે આરાધીએ છીએ, એ વેદનું વિકટ ઓછું લાગતું નથી. એની વેદના ઘણી છે, આટલા બધા ઉપાધિના કામ માટે આવે છે, એ ઘણું વેદન વેદન એની વેદના થાય છે. કારણ કે આંખની પાસે જમીનની રીતે ઉપાડવાનું કાર્ય થવાનું થાય છે. તે જેમ દુખે, અત્યંત દુખે થવું વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામ રૂપ થવા બરાબર છે. આવી અમારી દશા છે ચિત્તની. હવે એમાં એને રસ પડે ક્યાંથી? જો રસ નહીં નું અવલોકન કરીએ તો રસ ક્યાં છે એનો? બસ રસ નથી તો બંધન નથી. રસ ને રાગોદગાર મહારસ, આ બધ તત્વ છે. કેટલી જ્ઞાની ને બંધ નથી એમ કહેવામાં આવે છે. બધા જ્ઞાની ની ત્રણેય કાળના જ્ઞાની ની અંતરંગ દશા આવી જ હોય છે.
દેવ મંગળ કે મહા મહા